Nel quale suo numero? Namo Arihantanam, Namo Siddhanam, Namo Ayariyanam, Namo Vajjayanam, Namo Luisavasahunam. Je Swarupa Samajavina, Amyo Dukhanan, Samajavyute Padanamo, Shri Sadaguru Bhagavan. वर्तमान आकारमा मोक्ष मार्ग बहुलो विचारवा आत्मार्थिने भाख्यो अत्र अगो कोई क्रिया जड़ थई गया शुष्क ज्ञान मा कोई माने मार्ग मोक्षनो करुणा उपजे छोई बाह्य क्रिया माराचिता अंतर भेदनकाय ज्ञान मार्ग निषेधता तेह क्रिया जड़ आय बंध मोक्ष छे कल्पना भाखे वाणी माय वर्ते मोहावेशमा शुष्क ज्ञानी ते आय वैराग्यादि सफल तो जो सह आत्म ज्ञान तेमच आत्म ज्ञाननी प्राप्ति तना निदान त्याग विराग न चित्तमा थाय न तेने ज्ञान अटके त्याग विराग मा तो भूले निज भान ज्या ज्या जे जे योग्य छे तहां समझ भूते त्या त्या ते ते आचरे आत्मार्थी जन ए से सदगुरु चरण ने त्यागी दैनिज पक्ष पामे ते परमार्थ ने निज पदनो ले लक्ष आत्मज्ञान समदर्शिता विचरे उदय प्रयोग अपूर्व वाणी परम श्रुत सदगुरु लक्षण योग प्रत्यक्ष सदगुरु सम नहि परोक्ष बिन उपकार एवो लक्ष्य थया विना उगे न आत्मविचार सदगुरु ना उपदेश वण समझायन जिन रूप समझावण उपकार शो समझे जीन स्वरूप आत्मादि अस्तित्वना जेह निरूपक शास्त्र प्रत्यक्ष सदगुरु योग नहीं त्या आधार सुपात्र अथवा सदगुरु एकरा जे अवगाहन शास्त्र जे अवगाहन काज ते नित्य विचार वा करी मतांतर त्याज आत्मसिद्धि शास्त्र विराजमान छे। अपने मंगलाचरण ना रूप में 1-14 नंबर नी जे गाथा छे ए गाथा नो अपने हरिगीत पाठ कर्यो एटले के अपने ए गाथा दोहराई। अपने आजे 15, 16, 17 અને 18 ચાર ગાથા ઉપર આપણે સ્વાધ્યાય કરવાનો છે। અત્યંત સુંદર આત્મસિદ્ધિ શાસ્ત્ર છે, પરમ કૃપાળુ દેવ દ્વારા રચિત અને અંતરંગના ભાવ, અંતરંગની એમની સાધના, અંતરંગની એમની પરિણતિ, અંતરંગનું એમનું વિચિક્ષણ જ્ઞાન, અંતરંગની એમની વૈરાગ્યમય વિરક્તમય જે પરિણતિ છે અને જાણે કે દ્વાદશાંગનો સાર આ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં કૃપાળુ દેવે ભરી દીધો હોય એવા ગૂઢ રહસ્યથી આ શાસ્ત્ર ભરેલું છે। આપણે આપણી અલ્પ પ્રજ્ઞા દ્વારા આપણે થોડાક અર્થ કરવાની કોશિશ કરીએ છીએ। આજે આપણે 15 નંબરની ગાથા ઉપર સ્વાધ્યાય કરશું। પહેલાં 15 16 17 18 ચાર ગાથા ઉપર આપણે સ્વાધ્યાય કરશું. સૌથી પહેલા આપણે એનો પાઠ કરીએ. રોકે જીવ સ્વછંદ તો પામે અવશ્ય મોક્ષ, પામ્યા એમ અનંત છે ભાખ્યું જીન નિર્દોષ. જો અહીંયા આ ગાથાઓમાં કૃપાળુદેવ આપણે જોયું કે જે 9 નંબરની ગાથા છે ત્યાંથી સદગુરુનું લક્ષણ, સદગુરુનું સ્વરૂપ, સદગુરુનું આપણા જીવનમાં સ્થાન, ઉપયોગિતા એનું આખું વર્ણન કરે છે. તો એ જ વર્ણનમાં અહીંયા 15 નંબરની ગાથામાં બહુ માર્મિક ગાથા છે. આ 15 16 17 18 સ્વચ્છંદ ટાળવા સંબંધીની, સ્વચ્છંદતાનું વર્ણન કરતી અને સ્વચ્છંદનું શું ફળ છે, સ્વચ્છંદનો અભાવ થાય તો શું ફળની પ્રાપ્તિ થાય, એવી બહુ સુંદર અહીંયા વાત કરી છે. સૌથી પહેલા 15 નંબરની ગાથામાં શું કહે છે, રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. પહેલા તો ગુરુદેશીના પ્રવચનનો સ્વાધ્યાય કરીએ તો સ્વચ્છંદનો અર્થ આપણને ખ્યાલમાં આવે છે કે સ્વચ્છંદ કોને કહેવાય, સ્વચ્છંદતા કોને કહેવાય. ગુરુદેશી અર્થ કરે છે કે ખરેખર સ્વચ્છંદ કારણ છે અને મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર્ય કાર્ય છે. આજે જીવ અનાદિકાળથી અજ્ઞાન રૂપે કેમ પરણમે છે, મિથ્યાત્વ રૂપે, મોહભાવ રૂપે કેમ પરણમે છે, એનું મૂળ કારણ છે સ્વચ્છંદતા. સ્વચ્છંદતાનો અર્થ કર્યો પોતાની, સાંભળજો સ્વચ્છંદનો અર્થ, પોતાની મતિ કલ્પના દ્વારા જે વસ્તુનું સ્વરૂપ છે એ વસ્તુ સ્વરૂપથી વિરુદ્ધ પોતાનો અભિપ્રાય પોષવો, એનું નામ સ્વચ્છંદતા છે. સ્વચ્છંદતા એટલે ઊંધી માન્યતા, સ્વચ્છંદતા એટલે વિપરીત અભિપ્રાય, સ્વચ્છંદતા એટલે અજ્ઞાન, સ્વચ્છંદતા એટલે વસ્તુ સ્વરૂપનો અસ્વીકાર. જે કાર્ય પરદ્રવ્યનું તું કરી શકવામાં સમર્થ નથી એવા પરદ્રવ્યના કાર્યનો પોતાને કરતા માનવો અને કરતા ભાવની પુષ્ટિ કરવી, એકત્વ મમત્વ આદિ ભાવોની પુષ્ટિ કરવી, અજ્ઞાન ભાવની પુષ્ટિ કરવી, આકુરિત થવું, ભયભીત થવું, સશંક રહેવું, એનું નામ સ્વચ્છંદતા છે. સ્વચ્છંદતાનો અર્થ સમજાય છે પોતાની મતિ કલ્પના, પોતાનું અનુમાન, પોતાનો ઊંધો અભિપ્રાય, પોતાની ઉલટી માન્યતા, પોતાની ખોટી પ્રતીતિ અંદરમાં પોષવી, એનું પોષણ કરવું, એને પુષ્ટિ આપવી, એ સંબંધીના અનંતાનુબંધી આદિ રાગને પોષવા, એ ભાવ રૂપે પરણવું, એનું નામ સ્વચ્છંદતા. સ્વચ્છંદનો અર્થ સમજો રોકે જીવ સ્વચ્છંદ તો, અગર આ સ્વચ્છંદ પ્રવૃત્તિ, સ્વચ્છંદમય વૃત્તિ, સ્વચ્છંદમય અભિપ્રાય પરિણામ અગર જીવ રોકે છે, પામે અવશ્ય મોક્ષ. અવશ્ય ગેરંટી, ગેરંટી છે પામે અવશ્ય મોક્ષ. મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર રૂપે પ્રણમવાનું બંધ કરીને સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાની મોક્ષ માર્ગ રૂપે પ્રણમે તો આ જીવ નિયમથી અવશ્ય ગેરંટેડ એને મોક્ષની પ્રાપ્તિ થાય. એના મોક્ષને કોઈ રોકી શકવામાં સમર્થ નથી. અગર સ્વચ્છંદતા રોકાય છે તો, ઇન શોર્ટ સ્વચ્છંદતાનો અર્થ છે પરદ્રવ્યમાં એકત્વ મમત્વ કર્તૃત્વ ભોક્તૃત્વ બુદ્ધિનું પોષણ કરવું, એનું નામ સ્વચ્છંદતા. ગુરુદેશીના પ્રવચન વાંચ્યો, જે મારી સામે ગુરુદેશીનું પ્રવચન છે આ 15 નંબરની ગાથા ઉપરનું, તમને 2 લાઈન ગુરુદેશીના પ્રવચનના માધ્યમથી કહું. સ્વચ્છંદતાનો અર્થ ગુરુદેશી અહીંયા કહ્યો છે 15 નંબરની ગાથામાં. જો પોતાના સ્વભાવમાં ભ્રાંતિ, ખોટી શ્રદ્ધા, મિથ્યા માન્યતા ટાળી સત્પુરુષની આજ્ઞાથી અનંત જીવો મોક્ષ દશાને પામ્યા છે. સમજાય છે, થયું ને, પોતાના સ્વભાવમાં ભ્રાંતિ, ખોટી શ્રદ્ધા, મિથ્યા માન્યતાનું પોષણ કરવું, એનું નામ શું છે, તો કે એનું નામ છે સ્વચ્છંદતા. એનું નામ શું છે, એનું નામ સ્વચ્છંદતા. ગુરુદેશના પ્રવચન છે, આપણે આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપર ગુરુદેશના પ્રવચન ઉપલબ્ધ છે, તમે વાંચશો તો તમને ખ્યાલ આવશે. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. અવશ્ય જીવને સુખની પ્રાપ્તિ થાય. બોલો, મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર રૂપ સ્વચ્છંદ વૃત્તિનો અભાવ થાય તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિ ન થાય, અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર આનંદને લઈને ઉત્પન્ન થાય, સુખને લઈને ઉત્પન્ન થાય, સાચો પુરુષાર્થ ન ઉપડે, અને પરંપરાએ જીવને મોક્ષની પ્રાપ્તિ નહીં થાય. જે સંવર રૂપે પ્રણમ્યો, જે નિર્જરા રૂપે પ્રણમ્યો, તે નિયમથી મોક્ષ રૂપે પ્રણમવાનો છે. આમે અવશ્ય મોક્ષ, મોક્ષની ગેરંટી આપી દીધી કે જીવ નિયમથી છૂટશે, એ જીવ નિયમથી ભવભ્રમણનો અંત કરશે, એ જીવ નિયમથી પંચ પરાવર્તનથી મુક્ત થશે, બંધનથી મુક્ત થશે. જેવી રીતના કાલે આપણે વીર નિર્વાણ મહોત્સવ મનાવશું, આજે રૂપ 14 છે, ગઈકાલે ધન્ય 13 હતી, કાલે અમાવાસ્યાનો દિવસ છે, અમાવાસ્યાના દિવસે સવારના મહાવીર પ્રભુ નિર્વાણ પામ્યા, પામે અવશ્ય મોક્ષ. મહાવીર ભગવાને સિંહની પર્યાયમાં, સ્વચ્છંદતાનો ત્યાગ કર્યો તો પામે અવશ્ય મોક્ષ, અવશ્ય મોક્ષ પામ્યા. મિથ્યાત્વનો અભાવ કર્યો, બે મુનિરાજ સામેથી આવ્યા અને એ બે મુનિરાજને જોતા એમનો જે ઉપદેશ છે, સિંહ જે ભાષા સમજ્યો હશે, જે ભાવ સમજ્યો હશે, જાતિ સ્મરણ નામ થયું અને મહાવીર ભગવાન બનવાની આખી જે યાત્રા છે, યાત્રા પ્રારંભ થઈ, ત્યાં સ્વચ્છંદતા ટળી, જ્ઞાનની પ્રાપ્તિ થઈ, સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થઈ, અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિ થઈ અને મોક્ષ માર્ગનો પ્રારંભ થયો અને સાધક દશાની શરૂઆત થઈ, સ્વચ્છંદતા ટળતા પરંપરાએ જીવ કાલે નિર્વાણની પ્રાપ્તિ કરશે. કેટલા વર્ષ પહેલા? તો કે 2621 વર્ષ પહેલા. આજથી 2621 વર્ષ પહેલા કાલના દિવસે પામે અવશ્ય મોક્ષ વીર પ્રભુ મોક્ષે પધાર્યા. સમજાય છે? ખ્યાલ આવે છે? વીર પ્રભુનું શું થયું? નિર્વાણ થયું, નિર્વાણ પદની પ્રાપ્તિ થઈ, મોક્ષ પદની પ્રાપ્તિ થઈ, દ્રવ્ય કર્મ, નો કર્મ, ભાવ કર્મથી રહિત થયા. કેમ? કારણ કે સ્વચ્છંદતા કરી, પોતાની મતી કલ્પી, જે કાર્ય તું કરી શકતો નથી એમાં તું પોતે પોતાને કરતા માને સ્વચ્છંદતા. જે 5 ઇન્દ્રિયના વિષય ભોગોમાં સુખ નથી, સુખ નથી ભાઈ નથી, અને એમાં તું સુખ માને છે સ્વચ્છંદ પ્રવૃત્તિ. મન વચન કાયના જે વિષય છે, ઇન્દ્રિયના વિષય છે, મનનો વિષય છે, વચનનો વિષય છે, કાયાનો વિષય છે, એ જે વિષય છે, ઇન્દ્રિયના વિષય ભોગ છે, દ્રવ્ય ઇન્દ્રિય છે, ભાવ ઇન્દ્રિય છે, એના વિષયો છે, એમાં લીન રહેવું, એમાં સુખ માનવું, એનો કર્તા બનવો, એનો ભોગતા બનવો, એનું એકત્વ કરવું, એમાં હું પણ કરવું, એમાં પોતા પણ કરવું, એનો સ્વામી બનવો, એનું નામ સ્વચ્છંદતા છે. બધા અજ્ઞાની જીવ સ્વચ્છંદ રૂપે પ્રણમે છે. ખ્યાલ આવે છે? અને ઘણા એમ કે સ્વાધ્યાય કરીને ઘણાને એમ થાય કે આત્માનો અનુભવ, આત્મા શુદ્ધ, આત્મા શુદ્ધ, હું શુદ્ધ, હું શુદ્ધ, હું શુદ્ધ એમ કયા કરશું ને, બોલ્યા કરશું ને, એવી રીતના માનશું તો સ્વચ્છંદ નહીં થઈ જાય. અરે, સ્વચ્છંદતા ટળશે, સ્વચ્છંદ નહીં થઈ જાય ને, તું સ્વચ્છંદ છો. અજ્ઞાની જીવ સ્વચ્છંદ છે. રોકે જીવ સ્વચ્છંદ તો, જો રોકે જીવ સ્વચ્છંદ તો, એટલે તું ઓલરેડી અજ્ઞાન દશામાં, મોહ દશામાં તું ઓલરેડી સ્વચ્છંદ છો. હવે થવાની વાત ક્યાં આવી? અરે, સ્વચ્છંદતા ટળીને સ્વતંત્રતા ઉત્પન્ન થશે. સ્વચ્છંદતા તો ટળશે, સ્વચ્છંદ નહીં થઈ જઈએ એનો કોઈ પ્રશ્ન નથી. તું સ્વચ્છંદ છો કારણ કે તું તારી મતિ કલ્પનાથી 7 તત્વ, 6 દ્રવ્ય, 85 કાય, 9 પદાર્થનું સ્વરૂપ જેમ છે એમ ન સમજીને તારી મતિ કલ્પનાથી તું વિપરીત સમજે છે એનું નામ સ્વચ્છંદતા. તું વિપરીત માને છે એનું નામ સ્વચ્છંદતા. સ્વચ્છંદ, સ્વચ્છંદનો અર્થ કરું છું, રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. પામ્યા એમ અનંત છે ભાક્યુ જીન નિર્દોષ. કૃપાળુ દેવ કહે છે, મારા ઘરની વાત નથી, જીનેન્દ્ર ભગવાનનું સ્વરૂપ આ ગાથામાં બતાવે છે. આગળની ગાથામાં શાસ્ત્રનું સ્વરૂપ, એની પહેલાની ગાથામાં ગુરુનું સ્વરૂપ, આત્મજ્ઞાન સમદર્શિતા 10 નંબરની ગાથામાં ગુરુનું સ્વરૂપ બતાવ્યું અને તેર નંબરની ગાથામાં ત્યાં આ ધાર સુપાત્ર આવ્યું ને, જે હ નિરૂપક શાસ્ત્ર, તો શાસ્ત્રનું વર્ણન કર્યું. અને અહીંયા હવે પંદર નંબરની ગાથામાં કોનું વર્ણન કરે છે કે જીનેન્દ્ર ભગવાન. કેવા છે જીનેન્દ્ર ભગવાન? તો કે નિર્દોષ. એમણે ભાક્યું છે, એમણે બતાવ્યું છે, એમણે કીધું છે. કૃપાળુ દેવ એમને ઉભા કરે છે કે જો આ વિતરાગતાની વાણી છે, આ વિતરાગી પરમાત્માએ ભાક્યું છે, જે નિર્દોષ છે, અઢાર દોષથી રહિત છે, મળથી મળ, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નોકર્મરૂપ ધાતિ કર્મનો અભાવ થયો છે, ભાવ કર્મરૂપ મળથી રહિત થયા છે, મોહ રાગ દ્વેષ સંપૂર્ણપણે જેમના નષ્ટ થઈ ગયા છે, ચાર ઘાતિ કર્મનો ક્ષય થઈ ગયો છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય પ્રગટ થયું છે, અનંત દાન લાભ ભોગ ઉપભોગ વીર્યના ધારક છે, એવા નિર્દોષ પરમાત્મા, નિર્દોષ જીનેન્દ્ર ભગવાને ભાક્યું છે કે જે જીવ સ્વચ્છંદતા રોકે છે અને એ જીવ પોતાના આત્માનો આશ્રય લે છે, એવો જીવ નિયમથી શું થાય છે? તો કે મોક્ષ ગતિને પામે, અવશ્ય પામે, અવશ્ય મોક્ષ પામ્યા એમ અનંત. અરે આવા તો અનંત જીવ 6 મહિના ને 8 સમયમાં અનંત જીવ નિર્વાણ અને મોક્ષને પામ્યા છે. કોણ? કે જેમને સ્વચ્છંદ રોક્યું છે. છેલ્લા આજે પ્રતિજ્ઞા લો કે હવે હું સ્વચ્છંદ વૃત્તિને ટાળીને રહીશ, મારી મતિ કલ્પનાથી હું વસ્તુના સ્વરૂપનો નિર્ણય નહીં કરું. જેવું સ્વરૂપ ભગવાને બતાવ્યું છે, જે સ્વતંત્રતાનું સ્વરૂપ ભગવાને દર્શાવ્યું છે, અણુ અણુ કણ કણ જનજનની સ્વતંત્રતાની ઘોષણા મહાવીર ભગવાને 30 વર્ષ સુધી તીર્થની સ્થાપના કરીને ઓમ ધ્વનિ દ્વારા સમગ્ર ભરત ક્ષેત્ર ભારત વર્ષમાં દેશમાં જે સત્યનું નિરૂપણ કર્યું છે, વસ્તુના સ્વરૂપનું નિરૂપણ કર્યું છે, એવા સ્વરૂપનો હવે હું અનુભવ કરીશ, શ્રદ્ધાન કરીશ, પ્રતીતિ કરીશ. તો આચાર્ય દેવ, અરે કૃપાળુ દેવ કહે છે કે જીનેન્દ્ર ભગવાને આવો માર્ગ ભાખ્યો છે. આ કોઈ અમારા ઘરની વાત નથી. કેટલી સરસ ગાથા એવી, રોકે જીવ સ્વચ્છંદ. હવે સ્વચ્છંદ સંબંધી બધી ગાથા છે આગળ, એટલે સ્વચ્છંદ નો અર્થ ખ્યાલમાં આવે ને, સ્વચ્છંદ કોને કહે, સ્વચ્છંદ કોને કહે? રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. જો 2-4 વાર અગર ગાથાને તમે દોહરાવશો ને, રિપીટ કરશો ને, તો ગાથા યાદ પણ રહી જશે. કેટલી અર્થ સમજાય ને અંદરમાં, રોકે જીવ સ્વચ્છંદ તો. શું રોકવાની જરૂર છે? સ્વચ્છંદતા. પરદ્રવ્યના પ્રણમનને રોકવાની જરૂર નથી. પરદ્રવ્યના પ્રણમનમાં કોઈ ફેરફારની જરૂર નથી, ફેરફાર કરી શકતો નથી, ફેરફાર કરી શકવામાં તું સમર્થ નથી. તું શું કરવામાં સમર્થ છે? તું સ્વચ્છંદ રોકવામાં સમર્થ છે. તું એની માટે સ્વાધીન છે. પરદ્રવ્યનું કંઈ કરી શકે એની માટે તું સ્વાધીન નથી, એની માટે તું સક્ષમ નથી, તું સમર્થ નથી. કેમ? કારણ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી. તું કરવા માંગે છે, કરવા ચાહે છે, કરવા જાય છે, આકુરતા ભોગવે છે, ભય ભીત થાય છે, કરતા ભાવ નો બોજ લઈને તું કરે છે, એ સ્વચ્છંદતા છે. કરતા ભાવનો બોજ સમજાય છે, એનું નામ સ્વચ્છંદતા છે. સ્વચ્છંદ, અરે ભગવાને કીધું છે કે એક દ્રવ્યના, એક સમયના, એક પ્રણમનને તું કાંઈ કરી શકવામાં સમર્થ નથી, ફેરફાર કરી શકવામાં સમર્થ નથી, ને તું અંદરથી એમ માને છે હું કરી દઉં, હું લાવ, હું કરી દઉં, હું કરી દઉં, હું કરી દઉં. તો આનું આ અભિપ્રાયનું નામ, આ મિથ્યા અભિપ્રાયનું નામ સ્વચ્છંદતા છે. સ્વચ્છંદ શબ્દને આટલા ટાઈમથી ખોલી રહી છું. સ્વચ્છંદ કોને કહેવાય? વાચો બુદ્ધેશીના પ્રવચન, તમને ખ્યાલ આવશે. કૃપાળુ દેવ મૂળમાં જે ભૂલ છે, મૂળમાં જે ભૂલ છે, એ ભૂલ ઉપર પ્રહાર કર્યો છે. સ્વચ્છંદ વૃત્તિ જીવને સંસારમાં પરિભ્રમણ કરાવે છે. આ સ્વચ્છંદ વૃત્તિ જીવને 5 પરાવર્તન કરાવે છે. આ સ્વચ્છંદ વૃત્તિના કારણે જીવ 4 ગતિ 84 લાખ યોનિમાં પરિભ્રમણ કરે છે. સ્વચ્છંદ કારણ છે અને સંસારમાં પરિભ્રમણ એ કાર્ય છે. દુઃખ એ કાર્ય છે, આકુરતા એ કાર્ય છે, વેદન એ કાર્ય છે. એનું મૂળ કારણ સ્વચ્છંદતા છે. સ્વચ્છંદતા સમજાય છે? સ્વચ્છંદતાનો અર્થ કરીએ છીએ. પોતાની મતી કલ્પના, પોતાની માન્યતા, પોતાના વિકલ્પ અનુસાર પરદ્રવ્યને પરણવા ચાહે સ્વચ્છંદતા છે. જ્યાં સુખ નથી ત્યાંથી સુખ મેળવવા ચાહે સ્વચ્છંદતા છે. તું તલને આમ દબાવશે ને આમ, તેમાંથી તેલ નીતરશે, કારણ કે એમાં તેલ છે ભરેલું. પરંતુ રેતને ગમે તેટલું તું રેતને તેલ, પણ એમાંથી તેલ નહીં નીકળે. અને એને તું એમાંથી તેલ નીકાળવા ચાહે છે એ એક તારી સ્વચ્છંદ વૃત્તિ છે. સ્વચ્છંદ સમજાય છે, તારી મિથ્યા વૃત્તિ છે, તારી ખોટી વૃત્તિ છે, તારો ખોટો પુરુષાર્થ છે. કેમ? કારણ કે જેમાં જે નથી એમાંથી એની પ્રાપ્તિ નહીં થાય. જેમાં જેનો સદભાવ નથી, જેમાં જેનો સર્વથા અભાવ છે, એમાંથી તને વસ્તુની પ્રાપ્તિ નહીં થાય. તને જ્ઞેયમાંથી જ્ઞાન નહીં થાય. તને પર ઇન્દ્રિયના વિષય ભોગોમાંથી સુખની પ્રાપ્તિ નહીં થાય. પરદ્રવ્ય તારા નહીં થાય. તું પરદ્રવ્યનો નહીં થાય. આ શરીર સાથે તું અનંતકાળ નહીં રહે. તું પરિવાર ઘર કુટુંબનું કાંઈ કરવામાં સમર્થ નથી, કરી શકતો નથી એવી અંદરમાં માન્યતાનું બદલવું, એનું નામ ખરેખર મોક્ષ માર્ગની શરૂઆત છે. સ્વચ્છંદ, એનું નામ સ્વચ્છંદને રોકવું છે. સ્વચ્છંદ સમજાય છે, સ્વચ્છંદતા. સ્વચ્છંદતા એ શ્રદ્ધા જ્ઞાન ચારિત્રની એકરૂપ પર્યાયનું નામ સ્વચ્છંદતા છે. મિથ્યા પર્યાયનું નામ સ્વચ્છંદતા છે. સમ્યક પર્યાય નહીં, મિથ્યા પર્યાયનું નામ સ્વચ્છંદતા છે. કયા ગુણની? શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર, ત્રણેય ગુણની મિથ્યા પરિણમનનું નામ સ્વચ્છંદતા છે. સ્વચ્છંદ, સ્વચ્છંદનો અર્થ કરીએ છે રોકે જીવ સ્વચ્છંદ તો, રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. બોલો, પામ્યા એમ અનંત, અનંત જીવ પામ્યા, અનંત જીવ પામ્યા. આ માર્ગ પર ચાલીને, સ્વચ્છંદતાને ટાળીને, અજ્ઞાનને ટાળીને, મિથ્યા કલ્પના માન્યતા અને ભ્રમણાને ટાળીને અનંત જીવ મોક્ષ પામ્યા એમ નિર્દોષ ભગવાન વિતરાગી પરમાત્મા પોતાની ઓમ ધ્વનિમાં ભાક્યું, કીધું, સમજાયું. ત્રીસ વર્ષ સુધી શું ઉપદેશ આપ્યો? આ સ્વચ્છંદ ટાળવાનો ઉપદેશ આપ્યો મહાવીર ભગવાને. 30 વર્ષ સુધી સ્વચ્છંદ ટાળવાનો ઉપદેશ આપ્યો. જીતને બતાયા જગત કો પ્રત્યેક કણ સ્વાધીન હૈ, કરતા અનધરતા કોઈ હૈ, અણુ અણુ સ્વયં મે લીન હૈ, આતમ બને પરમાત્મા શાંતિ સારે દેશ મે હૈ, દેશ ના સર્વોદયી મહાવીર કે સંદેશ મે. જિસને બતાયા જગત કો પ્રત્યેક કણ સ્વાધીન હૈ, તું સ્વીકાર નથી કરતો કણ કણની સ્વાધીનતાનો, તો તું સ્વચ્છંદ છે. તું કરતા ભાવનું પોષણ કરે છે આ શરીરમાં, પર પદાર્થોમાં, જ્યાં તારું ચાલતું નથી, ચાલવાનું નથી, ચાલવાની કોઈ ગુંજાઈશ નથી, તું કરી શકવાનો નથી, કરી શકવાની સામર્થ નથી, કરી શકવાની જગ્યા નથી, કરી શકતો નથી, ત્યાં તું કરવા જાય છે એવી વૃત્તિનું નામ સ્વચ્છંદ છે. તું મોહને પોષે છે એ સ્વચ્છંદતા છે. આવું જીન શાસન, આવો જેનાગમ અને આવા વિતરાગી દેવશાસ્ત્ર ગુરુ મળ્યા પછી, ગુરુદેવશ્રી મળ્યા પછી, કૃપાળુદેવ મળ્યા પછી, જ્ઞાનીઓનો સમાગમ થયા પછી, એમની દેશના મળ્યા પછી, એમની વાણી મળ્યા પછી, એમનો બોધ પ્રાપ્ત થયા પછી પણ તું કરતા ભાવને પોષે છે, તે તારી સ્વચ્છંદ વૃત્તિ તને ક્યાં લઈ જશે? મને પોઈન્ટ સમજાય છે? સ્વચ્છંદતા સમજાય છે? રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. પામ્યા એમ અનંત છે ભાખ્યું જીને નિર્દોષ. ચાલ આગળ વધીએ. 16 નંબરની ગાથા જોજો. 16 નંબરની ગાથા. 15 નંબરની ગાથામાં અરિહંત ભગવાન વિતરાગ પરમાત્માને સ્થાપ્યા, એમની વાણી સ્થાપી, એ નિર્દોષ સ્વરૂપ સ્થાપ્યું અને ગેરંટી આપી કે તું સ્વચ્છંદતા રોકશે તો અવશ્ય મોક્ષને પામશે. બરાબર? હવે તારે મોક્ષે જવું હોય, સુખી થવું હોય, નરક નિબોધના દુઃખથી તારે અગર છૂટવું હોય, તો સર્વ પ્રથમમાં પ્રથમ કરવા યોગ્ય કાર્ય એ છે કે તારે સ્વચ્છંદ વૃત્તિ ટાળવી પડશે. આજે માન કાલે માન, આજે કર કાલે કર, અનંતકાળ અનંત ભવ પછી કર, સુખી થવું હોય અને મોક્ષ પામવું હોય તો સર્વ પ્રથમમાં પ્રથમ સ્વચ્છંદ વૃત્તિને ટાળવી પડશે. અને સ્વચ્છંદતાનો આપણે અર્થ કહ્યો. સ્વછંદ એટલે પોતાની ઈચ્છા મુજબ, પોતા સ્વ 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 એટલે કે પોતાના મતિ કલ્પના અનુસાર, પોતાની મતિ કલ્પના અનુસાર વસ્તુ સ્વરૂપનો નિર્ણય કરવો, મિથ્યા નિર્ણય કરવો, નવ પદાર્થનો, સાત તત્વનો, ક્રમબદ્ધ પર્યાયનો મિથ્યા નિર્ણય કરવો, એનું નામ સ્વચ્છંદતા. ચર્ચા ઘણી બધી ચર્ચા આપણે કરી. હવે 16 નંબરની ગાથા જો. પ્રત્યક્ષ સદગુરુ યોગથી સ્વચ્છંદ તે રોકાય. બોલો, આવી ગઈ વાત? હવે આ સ્વચ્છંદ વૃત્તિ ઉપર કીધું ને, રોકે, અગર તું સ્વચ્છંદતા રોકશે તો અવશ્ય મોક્ષ પામશે. તો એની બીજી જ ગાથામાં કૃપાળુદેવ કહે છે કે તું કેવી રીતના સ્વચ્છંદતા ટાળી શકશે, રોકી શકશે, એનો પણ અમે ઉપાય કહીએ છીએ. તેનો ઉપાય શું કીધો? પ્રત્યક્ષ સદગુરુ યોગ, સદગુરુનો યોગ, સદગુરુની વાણીનો યોગ, સદગુરુની દેશનાનો યોગ, સદગુરુની શિખામણનો યોગ, સદગુરુનો યોગ. આ પ્રત્યક્ષ સદગુરુ, અને પણ પ્રત્યક્ષ, સમજાય છે? પ્રત્યક્ષ સદગુરુ ન હોય તો એમની વાણી, વિતરાગતા પોષક વાણી, ભેદ જ્ઞાન મૂલક વાણી, ભેદ જ્ઞાનની પુષ્ટિ કરાવતી વાણી, સત્યનું નિરૂપણ કરતી વાણી, દ્વાદશાંગનો સાર બતાવતી વાણી, અનુભવમાંથી નીકળેલી વાણી, અંદરમાં પોતાના આત્માને સ્વસંવેદન પ્રત્યક્ષ વેદીને પછી જે અંદરથી વાણી નીકળી, જે સ્વરૂપનું નિરૂપણ થયું, જે સાત તત્વનું યથાર્થ નિરૂપણ થયું, એનું નામ છે પ્રત્યક્ષ સદગુરુ યોગ. એ વાણીનો સમાગમ પ્રાપ્ત થવો એ પણ એક બહુ દુર્લભ વાત છે. આ કાળમાં સદગુરુની વાણી મળવી, પ્રત્યક્ષ સદગુરુ મળવા, એમની વાણી મળવી, પરોક્ષ ઉદ્દેશ મળવો, સમજાય છે, એમની દેશના પ્રાપ્ત થવી, એ પણ બહુ દુર્લભ છે. આપણે બોલો કેટલા આપણા સદભાગ્ય છે, આવો ભાગ્ય છે. કોઈ પૂર્વના સાતિશય પુણ્યના ઉદય ફાટી નીકળ્યા છે કે આપણને ગુરુદેવ શ્રી જેવા જ્ઞાની ધર્માત્માની વાણી અને કૃપારૂદેવ જેવા આવા જ્ઞાની ધર્માત્માની આવી સુંદર લેખની પ્રાપ્ત થઈ છે, જેમાં વસ્તુનું સ્વરૂપ જેમ છે એમ પ્રતિપાદ્યું છે, નિરૂપ્યું છે, કીધું છે, ઢાંક્યું છે, કહ્યું છે, સમજાયું. પ્રત્યક્ષ સદગુરુ યોગ, આ ખ્યાલ આવે છે કે જૈન કુળમાં જન્મ લેવા માત્રથી કોઈ કોઈ સાચો જૈની નથી થઈ જતો. એની પરીક્ષા જૈન કુળમાં, સત્ય કુળમાં, સત્ય દેવશાસ્ત્ર ગુરુના સમાગમમાં આવીને પણ એને પોતાની પરીક્ષા, સાંભળજો ધ્યાનથી, પોતાની પરીક્ષા દ્વારા નિર્ણય કરવો પડશે હેગને ઉપાદેનો, હિત હિતનો, સાચા ખોટાનો, સમ્યક મિથ્યાનો, સ્વપરનો, સમજાય છે, તેમાં સુખ છે, કયું તત્વ હે છે, કયું તત્વ ઉપાદે છે, કયું તત્વ આશ્રય કરવા યોગ્ય ઉપાદે છે, જ્ઞે છે, જાણવા યોગ્ય છે. એ તર્કથી, ન્યાયથી, યુક્તિથી, લોજિકથી પોતે જ્યારે નિર્ણય કરે ત્યારે એને પ્રત્યક્ષ સદગુરુએ જે વાત કીધી છે, સમજાવી છે, એ અંદરમાં એને ઉતરશે અને સ્વચ્છંદ તે રોકાય, તો ત્યાં સ્વચ્છંદ પણ રોકાશે. દેશના લબ્ધિ વગર તો કાર્ય નથી થવાનું, દેશના લબ્ધિથી થઈ જવાનું છે એમ નથી, પણ જ્યારે કાર્ય થાય છે ત્યારે પૂર્વમાં પાંચ લબ્ધિમાં દેશના લબ્ધિ અવશ્ય હોય છે, હોય છે ને હોય છે. દેશના લબ્ધિ એટલે પ્રત્યક્ષ સદગુરુનો યોગ. હવે એ સદગુરુનો નિર્ણય, આત્મજ્ઞાન આવી ગયા, એમના લક્ષણ આપી દે ને, આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે, ઉદય, પ્રયોગ, જે શિષ્યને, ભક્તોને, સામે શ્રોતાઓને ક્યાંય ઊંધે રસ્તે ન લઈ જાય, સમ્યક માર્ગ બતાવે, સીધો મોક્ષ માર્ગનો, મોક્ષ માર્ગનો રસ્તો બતાવે, જે આશ્રય કરવા યોગ્ય પરમ ઉપાદે તત્વ છે એ પરમ ઉપાદે તત્વનું જ્ઞાન કરાવે, આપણી સાચી ઓળખાણ કરાવે સદગુરુ, આપણી પરથી અંતરનું કેવી રીતના થાય એનો ઉપાય બતાવે સદગુરુ, આપણા અંદરમાં આપણું સુખ ભરેલું છે બતાવે સદગુરુ, ક્યાંય તારું સુખ બહારમાં નથી બતાવે સદગુરુ, તને ઇન્દ્રના વિષય ભોગ, અશુભ ભાવ, શુભ ભાવ, તીવ્ર કષાય, મંદ કષાય, સંપૂર્ણ કષાય ભાવથી હટાવીને અકષાય સ્વભાવમાં લઈ જાય અને અકષાય પ્રણતિ ઉત્પન્ન કરાવવાનો સાચો માર્ગ બતાવે સદગુરુ, તને સ્વાધીન કરે સદગુરુ, તારી પરાધીનતા તોડાવે સદગુરુ, તારી મિથ્યા માન્યતા તોડાવે સદગુરુ, તારી સ્વચ્છંદ વૃત્તિને તોડાવે સદગુરુ, તને સત માર્ગ, સત સ્વરૂપ, સત રસ્તો, સત સ્વભાવ બતાવે સદગુરુ. પ્રત્યક્ષ સદગુરુ યોગ થી સદગુરુ નો યોગ અધિગમ સમ્યક દર્શન, નિસર્ગ સમ્યક દર્શન છે કે નહીં? અધિગમ, હા હા, પ્રત્યક્ષ ગુરુનો યોગ થયો, એમની દેશના સાંભળી, અનુભવમાંથી નીકળતી વાણી સાંભળી, એમના હાવભાવ જોયા, એમને કઈ વાત ઉપર વજન આપ્યું એ જોયું, એમને અંદરમાં શું ફીલ થાય છે એનો આપણે અનુમાન લગાડ્યું, એમને અંદરમાં સુખ લાગે છે એવું આપણા જ્ઞાનમાં આપણને નિર્ણય થયો, તો આપણને ખરેખર સદગુરુની ઓળખાણ થઈ અને સદગુરુએ જે માર્ગ બતાવ્યો ખરેખર એની ઓળખાણ થઈ. આટલી તો આપણી પોતાની પણ જવાબદારી છે. ગુરુ માર્ગ બતાવશે અને માર્ગનો નિર્ણય કરવો, એ માર્ગ ઉપર નિશંકતા લાવી એ તો આપણે ખુદે લાવી પડશે, એ કોઈ નહીં લાવી શકે. નિજી પુરુષાર્થ, અંતર્મુખનો પુરુષાર્થ, જે પ્રયોગ છે એ પ્રયોગ તો પોતે કરવો પડશે, સત્ય પોતે સમજવું પડશે. ગુરુદેવે જે વાત કરી એને પરીક્ષા કરીને પોતે સમજવી પડશે કે ના, ગુરુદેવ આપ કહો છો બરાબર છે કેમ, કારણ કે મને એ વાત એકદમ બેસે છે. આશ્રવ બંધ તત્વ દુઃખદાયી છે એ વાત પ્રત્યક્ષ અનુભવાય છે કે રાગ પ્રત્યક્ષ દુઃખનું કારણ છે, દુઃખ દેનાર છે, આકુરતા દેનાર છે. જો જેને જેની પ્રત્યે જેટલો રાગ, જડ વસ્તુ હોય કે ચેતન પદાર્થ હોય, જેને જેટલો મોહ, જેને જેટલો રાગ, એ એટલો દુઃખી થાય છે. વિચાર કરો એના વિયોગમાં કેટલા આર્તધ્યાનનો પરિણામ થાય છે. તો રાગ પ્રત્યક્ષ દુઃખનું કારણ છે, પોતાને અંદરથી લાવ્યું ના એની પરીક્ષા. ગુરુએ તો એક વચન કીધું કે રાગ દુઃખનું કારણ છે, એને અંદરમાં અનુભવ્યું તો એને સદગુરુની ઓળખાણ કરી, એને દેશના લબ્ધિ પ્રગટ કરી, દેશના મળી અને અંદરમાં એ દેશના લબ્ધિ પ્રગટ કરી, લબ્ધિ પ્રગટ કરી, સમજણ પ્રગટ કરી, તો એની સ્વચ્છંદતા નિયમથી રોકાશે. જે જીવને લાગે છે કે રાગ પ્રત્યક્ષ દુઃખદાયી છે, એનાથી ભિન્ન મારું સ્વરૂપ છે, ક્ષણિક ભાવ છે, શરીર મારાથી ભિન્ન છે, ઉદયજન્ય સામગ્રી મળે છે, ઉદયજન્ય છે, એનું મારામાં કાંઈ ચાલતું નથી, મારું એમાં કાંઈ ચાલતું નથી, હું એનો કરતા ધરતા નથી, આ શરીર અહીંયા રહી જાય છે, આત્મા નીકળી જાય છે, એટલે આત્માને શરીર ભિન્ન છે, એવી પોતાની પરીક્ષા, પોતાનો તર્ક, ન્યાય, યુક્તિ, લોજિકથી વાતનો નિર્ણય કરે છે, તો એની સ્વચ્છતા તડશે તડશે તડશે. અને આના સિવાય અન્ય કોઈ પણ ઉપાય કરશે તો પ્રાયે બમણો થાય, એ સ્વચ્છતા ડબલ થતી જશે. આ માર્ગને છોડીને, આ રસ્તાને છોડીને, આ તત્વને છોડીને, આ દેવશાસ્ત્ર ગુરુને છોડીને તું સુખી થવા માટે બીજો કોઈ પણ ઉપાય કરે છે તો તારો સંસાર બમણો વધે છે, અનંત ગુણો વધે છે, તારા ભવ વધે છે, તારું પરિભ્રમણ વધે છે, તારા પરાવર્તનમાં કેલ્ક્યુલેશન્સ વધે છે, એક એક પરાવર્તન ઊભા થાય છે, એક એક પરાવર્તનનો બંધ થાય છે, બમણો ડબલ ડબલ નુકસાન થાય છે, સંસાર વધી રહ્યો છે. સ્વચ્છંદતાને જેટલું પોષણ આપશે તારો સંસાર એટલો વધશે. પછી તું એવા સંસારમાં ક્યાંય ફેંકાઈ જશે કે તને સ્વચ્છંદ ટાળવા માટેનો ઉપાય બતાવનાર કોઈ ગુરુ નહીં મળે, કાન નહીં મળે, આંખ નહીં મળે, મન નહીં મળે કે તું સાંભળીને સત્યનો સ્વીકાર કરી શકે, એવી તારી યોગ્યતા ખતમ થઈ જશે અગર તું સ્વચ્છંદતા નહીં ટાળે તો. અને સ્વચ્છંદતા તડશે સદગુરુના યોગથી, સદગુરુના ઉપદેશથી, સદગુરુની શિખામણ અને સમજણથી સ્વચ્છતા તડશે. સદગુરુ નિમિત્ત છે અને તારા અંદરમાં ઉપાદાનને તું તૈયાર કરશે કે તારું સ્વચ્છંદ તળ્યા વગર રહેશે નહીં. બે ગાથા થઈ, બે ગાથાનો આપણે પાઠ કરીએ. જો રોકે જીવ સ્વચ્છંદ તો સ્વચ્છંદ, આજે તો સ્વચ્છંદ સ્વચ્છંદ સ્વચ્છંદતાની વાત છે. છોડો આ સ્વચ્છતા, તોડો આ મૂળમાંથી, મૂળમાંથી આનું છેદન ભેદન કરો. મૂળમાંથી તારી મતી કલ્પના, તારી વિપરીત માન્યતા, તારી ભ્રમણા, તારી કલ્પના, તારી વિપરીત અભિપ્રાયની પ્રણતિ, પ્રતીતિ, અજ્ઞાન, અસંયમ, પ્રમાદ, કષાય, યોગ, સંપૂર્ણ વિભાવને તિલાંજલિ આપો, સંપૂર્ણ વિભાવને તિલાંજલિ આપો. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. અરે તમે લઈ જાઓ ના વસ્તુ, સેલ્સમેન કે ના આપણો દુકાનના દુકાનદાર, લઈ જાઓ લઈ જાઓ, બહુ સરસ છે, સમજાય છે, લઈ જાઓ બહુ સરસ છે, હું ગેરંટી આપું. એટલા ગુરુ ગેરંટી આપે છે, આ હા તું સ્વચ્છંદ ટાળ, સમજાય છે, તું અંદરમાં તારા સ્વભાવને જો અને તને મોક્ષની પ્રાપ્તિ ન થાય તો તું કે. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ, પામ્યા એમ અનંત છે ભાખ્યું જીન નિર્દોષ, પ્રત્યક્ષ સદગુરુ યોગથી સ્વછંદ તે રોકાય, અન્ય ઉપાય કર્યા થકી, અન્ય કોઈ પણ ઉપાય, કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર, કોઈના શરણોમાં ગયો, ચરણમાં ગયો, શરણમાં ગયો અને ખોટી માન્યતાનું પોષણ કર્યું, તો તારી સ્વચ્છંદ વૃત્તિ બમણો બમણો થાય, ડબલ પુષ્ટ થશે, પ્રગાઢ મોના મૂળિયા પુષ્ટ કરવા છે, દ્રઢ કરવા છે. મોના મૂળિયા દ્રઢ કરવા છે, પુષ્ટ કરવા છે, કે મોના મૂળિયાને તારે શું કરવું છે, તારે નષ્ટ કરવા છે, સમજાય છે, ઉખેડી ફેંકવા છે, કે તારે શું કરવું છે, કો વિચાર કર, નિર્ણય કર, શું કરવું છે તારે, વિચાર કર, નિર્ણય કર. ખ્યાલ આવે છે? પ્રત્યક્ષ સદગુરુ યોગથી સ્વચ્છંદ તે રોકાય, બહુ ઇમ્પોર્ટન્ટ લાઈન છે. અન્ય ઉપાય કર્યા થકી પ્રાય બમણો થાય, પ્રાય શું થાય, બમણો થાય, ડબલ થશે. અગર ખોટા રસ્તે ચાલ્યો ગયો, કુ માર્ગ ચાલ્યો ગયો, કુદેવના ચરણોમાં શરણોમાં ને કોઈ વાતમાં આવી ગયો અને સત્ય માર્ગથી દૂર થઈ ગયો, સાચા દેવશાસ્ત્ર ગુરુથી દૂર થઈ ગયો, સાચી વિતરાગતાનું પોષણ કરવાવાળી જીન વાણીથી દૂર થઈ ગયો, ભેદ જ્ઞાનની કળા સમજાવવાવાળી વાણીથી દૂર થઈ ગયો, તો ગુરુદેવથી દૂર થઈ ગયો, ક્રમબદ્ધ પર્યાયના સિદ્ધાંતથી દૂર થઈ ગયો, નિમિત્ત ઉપાદાન અને નિશ્ચય વ્યવહાર અને અણુ અણુ કણકણ જનજનની સ્વતંત્રતાની ઘોષણા કરવાવાળા જૈન ધર્મ જીન શાસનથી દૂર થઈ ગયો, તો તારો સ્વચ્છંદ ભાવ વધારે ને વધારે દ્રઢ થઈને બમણો થઈને સંસાર અનંત ગુણો વધારે વધી ગયો. પછી એને કેવી રીતના તારશે? એવા પાપના બંધ કરીને એને ભોગવા ચાલ્યો જશે તો ત્યાંથી ક્યારે છૂટશે? ક્યારે આરો આવશે? ક્યારે પાછો નંબર લાગશે? ત્રસ પર્યાયમાં આવવાનો, સાચા દેવશાસ્ત્ર ગુરુના યોગનો. આવો યોગ મળ્યો છે, આવો સુંદર યોગ મળ્યો છે, તો કામ કરી લઈએ ને, નિર્ણય કરીએ, સ્વચ્છંદતાના મૂળિયાને ઉખેડી ફેંકીએ, ઉખેડી ફેંકીએ. આ વીર નિર્વાણ મહોત્સવના દિવસે સંકલ્પ લો કે આત્મસિદ્ધિના આ કાવ્યો, આ ગાથાઓના માધ્યમથી હું મારી સ્વચ્છંદ વૃત્તિ, મિથ્યા વૃત્તિ, મિથ્યા માન્યતા, મતિ કલ્પના, ખોટો આગ્રહ, દુરાગ્રહ, સમજાય છે, મતાગ્રહ, ખોટી માન્યતાને હવે હું પુષ્ટ નહીં કરું, આકુલિત નહીં થાવ, દુઃખી નહીં થાવ, કર્મનો સંચય નહીં કરું, કર્મનો બંધ નહીં કરું. ચલો આગળ વધીએ. 17 નંબરની ગાથા જો, 15 અને 16 કહી, હવે આપણે 17 અને 18 નંબરની ગાથા કરીએ. જો સ્વચ્છંદ મત આગ્રહ તજી, આ બધી ગાથા સ્વચ્છંદતાને ટાળવા માટેની છે. સદગુરુનો ઉપદેશ, સદગુરુનો યોગ, સદગુરુનો ઉપકાર, સદગુરુની પ્રેરણા, સદગુરુની દેશના, સદગુરુની શિખામણ, ભલામણ આપણને શું પ્રાપ્ત થઈ છે બતાવે છે. ખ્યાલ આવે છે? જેવી રીતના આપણે નાવમાં બેઠા હોય અને આપણે નાવ ડૂબી જાય, તો એ નાવિક છે આપણને બચાવનાર, એ નાવને બચાવનાર નાવિક છે. એવી રીતના આપણી સંસારમાં જે અનાદિકાળથી નાવ ડૂબી રહી છે એને બચાવનાર સદગુરુ છે, સદગુરુ નાવિક છે. આપણી સ્વચ્છંદતાને ટાળવા માટે આવ્યા છે, આપણી ભૂલ આપણને બતાવવા આવ્યા છે, આપણને સમજાવવા આવ્યા છે, આપણને કહેવા આવ્યા છે કે પર્યાયમાં શું ભૂલ ચાલી રહી છે, અને એ ભૂલ ચાલી રહી છે એ સમય પર તારો સ્વભાવ કેવો છે, તું સ્વભાવથી કેવો છે, તારા સ્વભાવની સામર્થ્ય શું છે, તારામાં ભગવાન બનવાની યોગ્યતા છે, તારામાં પ્રભુ બનવાની યોગ્યતા છે, તારામાં અનંત સુખ શાંતિ આનંદને ઉત્પન્ન કરવાની યોગ્યતા છે. તું તારો આશ્રય લેશે તો આ સ્વચ્છંદ ક્ષણ માત્રમાં ટળી જશે, એવો આપણને આત્મવિશ્વાસ, આત્મબળ આપવા ગુરુ આવ્યા છે, માર્ગ છીંધવા આવ્યા છે, સાચા માર્ગ પર લઈ જવા માટે આવ્યા છે, દોરી જવા માટે આવ્યા છે. ખોટા માર્ગ પર ચાલવાવાળા આપણા ચાલનાર આપણા જેવા જીવોને સત્ય માર્ગ પર આપણને દોરી જાય છે, લઈ જાય છે, બતાવે છે. આ સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લાખ, સંકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. બોલો શું કીધું? સ્વચ્છંદ અને મતાગ્રહ. મતાગ્રહ જે જો એક વસ્તુ હંમેશા જીવનમાં યાદ રાખ, જે સાચું એ મારું, મારું તે સાચું નહીં, સાચું તે મારું. શું કીધું? સાચું તે મારું, મારું તે સાચું નહીં, मताग्रह स्वच्छंद मताग्रह तजी तजी दो मतनो आग्रह जे मतमा उत्पन्न थया कुळमा उत्पन्न थया जन्म लीधो उत्पन्न थया ने जन्म लीधो અને એ સાચું એમ નહીં. અચ્છા, જૈન કુળમાં જન્મ્યા અને સાચા દેવશાસ્ત્ર ગુરુનો સમાગમ મળ્યો અને જીનવાણી ઉપલબ્ધ થઈ તો પણ તારું કર્તવ્ય છે કે જે વાત લખી છે કીધી છે એ વાતને તું પરીક્ષા કરીને તું એ વાતને પ્રમાણ કરે. ખાલી ગુરુદેવશે કીધું આત્મા આનંદનો ભંડાર છે એટલે માન્યું તો એ ઓઘે ઓઘે માન્યું કહેવાશે. ખોટી વાતની તો હું વાત જ નથી કરતી, સાચી વાત પણ તારે અંદરમાં તર્કથી યુક્તિથી ન્યાયથી લોજિકથી પરીક્ષા કરીને તારા જ્ઞાનમાં તારે બરાબર બેસાડવી પડશે અને નિશંકતા અંદરથી આવવી જોઈએ. ગુરુ કે છે જીનવાણીમાં લખ્યું છે આત્મા શુદ્ધ છે અને તું બોલી નાખે આત્મા શુદ્ધ છે એમ નહીં. અહીંયા લખ્યું છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને ન કરે એટલે હું પણ કહું છું, હું પણ એ જ વાતને માનું છું કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને ન કરે. કેમ? કારણ કે અમે તો નાનપણથી આ જ વાત સાંભળતા મોટા થયા છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ ન કરે. જાતિ અપેક્ષા વિશ્વમાં 6 દ્રવ્ય છે, સંખ્યા અપેક્ષા વિશ્વમાં અનંત દ્રવ્ય છે, બધા સ્વતંત્ર છે. તને લાગે છે? બોલો, તને લાગે છે તો તું આ માર્ગમાં આગળ વધી શકશે. તને બેસે છે? તને અંદરથી વિશ્વાસ આવે છે? આત્મ વિશ્વાસ આવે છે? તને આ વાત પરમ સત્ય લાગે છે? તને આ વાત પરમ હિતકારી લાગે છે? સાચી લાગે છે? આ જ વાત સાચી છે. હું નાયક જ છું, હું શરીરથી ભિન્ન છું. જો આ શરીર રહી ગયું, એમાંથી ચેતન ગોળો નીકળી ગયો અને ઘરવાળા શરીરને બાળી આવ્યા, આ સમજાયું આત્માને શરીર ભિન્ન છે. અરે, આમ જોતા તો કૃપાળુ દેવને 7 વર્ષની ઉંમરમાં જાતિ સ્મરણ નામ થઈ ગયું. સમજાય છે? ખ્યાલ આવે છે? આ શરીર અને આત્માની જુદાઈ જોતા તો તને અંદરથી લાગવું જોઈએ તો તારી સ્વચ્છંદતા પડશે. સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ્ય. તો તારું સાચા ગુરુ પ્રત્યેનું લક્ષ્ય સમર્પણ સાચો, ભક્તિ સાચી, સમજાય છે, અર્પણતા સાચી, આસ્થા સાચી, શ્રદ્ધા સાચી, કે જ્યારે તે અંદરમાં તારી પરીક્ષાથી તારી સમજણથી તારા નિર્ણયપૂર્વક નિશંક થઈને તે વાત માની તો આવા અંદરના તારા અભિપ્રાય પ્રણામ વિશુદ્ધિને જોઈને અહીંયા કહે છે કે આવા જીવને સંકિત એટલે કે સૌથી પહેલા તો અહીંયા વ્યવહાર સમ્યક દર્શન જ્ઞાન ચૈતન્યની વાત કરે છે કે આવા જીવને સાચી દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા છે કે જેની વિકલ્પાત્મક જેનો નિર્ણય પણ એકદમ પાકો છે. કેવો છે વિકલ્પાત્મક નિર્ણય? પણ એકદમ દ્રઢ છે. કેટલી સરસ! સ્વચ્છંદ મત આગ્રહ, બે વસ્તુ એવી, સ્વચ્છંદતા અને મતાગ્રહ. સમજાય છે? સ્વચ્છંદતા અને મતાગ્રહ, તો એ બે વસ્તુ આવી. આ બેનો ત્યાગ કરો. શેનો ત્યાગ કર્યો? આમાં શું આવી ગયું? ગ્રહિત મિથ્યાત્વ અને અગ્રહિત મિથ્યાત્વ. સંપૂર્ણ મિથ્યાત્વનો ત્યાગ કરી સદગુરુએ બતાવેલા માર્ગ ઉપર જે જીવ ચાલે છે એ જીવને નિયમથી નિશ્ચય વ્યવહાર સમ્યક દર્શનની પ્રાપ્તિ થશે. જો પહેલા છે ને સાંભળજો ધ્યાનથી, અનુભવ થાય ને સમ્યક દર્શન, નિશ્ચય સમ્યક દર્શન થાય એની પહેલા જીવને વ્યવહાર સમ્યક દર્શન થાય છે. ભલે એ વ્યવહાર ઉચ્ચારથી છે, વ્યવહાર સાચો વ્યવહાર નથી, કારણ કે નિશ્ચય વગરનો વ્યવહાર એ વ્યવહાર ન હોય. પણ એક સમજાવવા માટે તમને વાત સમજાવું છું કે નિશ્ચય પહેલા એક સમ્યક દર્શન થાય એની પહેલા એની એક વિકલ્પાત્મક દ્રઢતા છે, સાચા દેવશાસ્ત્ર ગુરુની આસ્થા છે. બોલે સ્વાધ્યાય નહીં કરે સમ્યક દર્શનની પહેલા, એ તત્વનો નિર્ણય નહીં કરે. ભાખ્યું ભાખ્યું લઈએ, સંકિત તેને ભાખ્યું, કારણ ગણી પ્રત્યક્ષ. એનો અર્થ શું? કે કારણ ગણી પ્રત્યક્ષ, આવા પ્રત્યક્ષ સદગુરુના યોગરૂપ કારણ જેણે પ્રાપ્ત કર્યું, સદગુરુનું લક્ષ્ય કર્યું, સદગુરુની વાણીનો સ્વીકાર કર્યો, એના ઉપર આસ્થા લાવ્યો. સમજાય છે? અંદરમાં વાત બેઠી, પરીક્ષા કરી, પોતાની અંદરની નિશંકતા ઉત્પન્ન કરી, વિકલ્પાત્મક નિર્ણય જેનો દ્રઢ થયો તો એવા જીવને વ્યવહાર નિશ્ચય સમ્યક દર્શનની, નિશ્ચય વ્યવહાર સમ્યક દર્શનની એને પ્રાપ્તિ થશે, થશે ને થશે. કે જે અનુભવ પહેલા સમ્યક દર્શન પહેલા જેની વિકલ્પાત્મક શ્રદ્ધા દ્રઢ છે, સાચા દેવશાસ્ત્ર ગુરુની જેની શ્રદ્ધા દ્રઢ છે, કોઈ પણ ઉદય પ્રસંગ આવે એ ડકતો નથી. ભલે અનુભવ ના થયો હોય તો પણ એવા જીવની વાત કરું છું, અનુભવ થઈ ગયો પછી તો એની નિશંકાની શું વાત. અનુભવ થઈ ગયો, આત્માનુભવ થઈ ગયો પછી તો એની અંદરની નિર્ભયતા કહો, નિશંકતા કહો, નિરપેક્ષતા કહો, નિર્ણય કહો, અનુભવ કહો, એ તો પ્રત્યક્ષ થઈ ગયો ને અનુભવ, તો પછી તો એ નિશંક રહેવાનો છે. પણ એની પહેલા વિકલ્પાત્મક નિર્ણય એનો એટલો દ્રઢ હોય છે ઉદયોમાં કે એને ક્રમબદ્ધ પર્યાયનો નિર્વિકલ્પ નિશંક શ્રદ્ધાન હોય. અણુ અણુ કણ કણ જનજનની નિર્વિકલ્પ નિશંક શ્રદ્ધા જેને હોય છે એ જીવને નિયમથી આગળ સમ્યક દર્શન થશે એવું અહીંયા કહે છે સદગુરુએ. ભાખ્યું છે, જાણ્યું છે, પાત્ર છે આ જીવ, સોગાની જીવની, સોગાની દેવ, સોગાની જીવ, સોગાની જીવ જે થઈ ગયા એમની અનુભવ પહેલાની પ્રણતિ જોઈને કોઈ પણ કહી શકતું હતું કે આ બહુ નિકટ ભવ્ય છે. તો અહીં પકડજો શું કહેવા માંગુ છું, સમજાય છે શું કહું છું. જે માતાજી છે, સોગાનીજી છે, ગુરુદેવજી છે, કૃપાળુ દેવ છે, એ લોકોની અનુભવ પહેલાની દશા જોવો, વૈરાગ્ય જોવો, વિરક્તા જોવો, અનાસક્તિ જોવો, સત્યની ખોજ શોધ જોવો, આત્મા પ્રત્યેનો સમર્પણ જોવો, સંસાર પ્રત્યેનો વૈરાગ્ય જોવો, તો એવા જીવોની એવી પ્રણતિ જોઈને કોઈ પણ કહી દે કે આ જીવ બહુ ઊંચો છે, આની યોગ્યતા બહુ ઊંચી છે, આની ભવિતવ્યતા બહુ અલગ છે, આ કોઈ અલગ જીવ છે. જોશીએ જોશીએ મેં જોયા ને જગકીને જાગ્યા ઉજંબા, હે કા કોઈ નગરી નો રાયા કે જગતારણ હારા ઉજંબા. બોલો, ઘોડિયામાં બાળક હજી જન્મ્યો ત્યાં જોશીએ જોશ જોઈને કહી દીધા કે ભાખ્યું, શું ભાખ્યું, કે કા કોઈ નગરી નો રાયા કે જગતારણ હારા ઉજંબા. અને ખરેખર જગ તારણહારા થયા કે નહીં બોલો, ખરેખર જગ તારણહારા થયા કે નહીં બોલો. પોતાને તો સંસારમાંથી તાર્યો, પણ અનેકો જીવોને સંસારમાંથી તારવા માટેના કારણ બન્યા કે નહીં બોલો. આત્મસિદ્ધિના આ અર્થ આપણને ગુરુદેવે ન સમજાવ્યા હોત તો કૃપાળુ દેવનું હૃદય કેવી રીતના સમજી શક્યા હોત? કો સદગુરુના લક્ષ વગર, સદગુરુના ઉપદેશ વગર, સદગુરુની દેશના વગર આજે ગુરુદેવજી ડંકાના ચોટે 45 વર્ષ અગર ગુરુદેવજી આ વાતની ઘોષણા ન કરી હોત તો આપણને આ સત્ય કેવી રીતના સમજાત? પર્યાય પર્યાયની સ્વતંત્રતા કેવી રીતના સમજાત? દ્રવ્યગુણ પર્યાયની ભિન્નતા કેવી રીતના સમજાત? પ્રમાણના દ્રવ્યનું સ્વરૂપ, દ્રષ્ટિના વિષયનું સ્વરૂપ, બે દ્રવ્યની ભિન્નતા કેવી રીતના સમજાત? પરદ્રવ્યમાં સુખ નથી કેવી રીતના સમજાત? કોઈ સમજાય છે? સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ, સ્વચ્છંદ મત આગ્રહ તજીને તું સદગુરુ પ્રત્યે સમર્પિત થઈ જા, તું સદગુરુની વાતને અંદરમાં નિર્ણયપૂર્વક બેસા, ઓગે ઓગે નહીં, નિર્ણયપૂર્વક બેસા. તને સાચી લાગવી જોઈએ, તને સત્ય લાગવી જોઈએ. એની સામે કોઈ પણ અસત્ય વાત આવે તો તું સત્ય અસત્યનો નિર્ણય કરી શકવામાં તું સમર્થ બને તો તું સદગુરુનો સાચો ભક્ત કહેવાશે. બોલે આજે આપણી સામે કોઈ પણ વસ્તુ સ્વરૂપની વિરુદ્ધ કોઈ પણ વાત આવે ને આપણે એને નહીં સ્વીકારીએ, આપણી ચેતના એને નહીં સ્વીકારે, આપણો ઉપયોગ એને નહીં સ્વીકારે, આપણી આસ્થા એને નહીં સ્વીકારે, આપણી શ્રદ્ધા એને નહીં સ્વીકારે. કોઈ પણ વિરુદ્ધ વાત આવી ગઈ તો નહીં સ્વીકારે. બોલો, હું તમને ચેલેન્જ આપું છું, ક્રમબદ્ધ પર્યાયથી વિરુદ્ધ કોઈ વાત આવી ગઈ નહીં સ્વીકારે, તમારું હૃદય નહીં સ્વીકારે. કારણ કે ગુરુદેવજી એવા અંદરમાં તત્વ નિર્ણયના દ્રઢ સંસ્કાર આપણા અંદરમાં રોપ્યા છે, સિંચ્યા છે, એનું સિંચન કર્યું છે, એ સાચા તત્વજ્ઞાનથી પરિણતિને સંસ્કારિત કર્યું છે કે કોઈ પણ વસ્તુ સ્વરૂપથી વિરુદ્ધ વાત આપણી સામે આવશે તો આપણે નહીં સ્વીકારે, નહીં સ્વીકારે, નહીં સ્વીકારે. આનું નામ છે સદગુરુ, સદગુરુ લક્ષ. આનું નામ છે વર્તે સદગુરુ લક્ષ. વર્તે સદગુરુ લક્ષ એટલે 24 કલાક આપણા હૃદયમાં ગુરુદેવજી વર્તી રહ્યા છે, બિરાજમાન છે. બેક ઓફ ધ માઇન્ડ એમની વાણી, એમની વાતો, એમની શિક્ષા, એમનો ઉપદેશ, એમની દેશના, એમનું ભલામણ, એમને જે આપણને શિખામણ આપી છે અંદરમાં વર્તી રહ્યું છે. કારણ કે બુદ્ધિપૂર્વક વિકલ્પાત્મક સ્વચ્છંદતા અને મતાવ્રત ત્યાગી દીધો છે આપણે, આપણે ત્યાગી દીધો છે. વિચાર કરજો, એટલે આપણે ખરેખર નિકટ ભવ્ય છે. અંદરમાં તમે જ તમારી પણતીની તપાસણી ને ચકાસણી કરજો અને તમને ફીલ થશે કે તમે નિકટ ભવ્ય છો. અગર તમને આ અંદરથી જોર આવે છે અકર્તા સ્વભાવનો, અંદરથી જોર આવે છે પોતાના આત્માનું, અંદરથી જોર આવે છે સત્યનું, અંદરથી જોર આવે છે ગુરુદેવની એક એક વાતનું, તો તમે નિકટ ભવ્ય છો. કોઈને પૂછવા જવાની જરૂર નથી. કારણ ઘણી પ્રત્યક્ષ, આવા પ્રત્યક્ષ દેવશાસ્ત્ર ગુરુ રૂપ કારણ નિમિત્ત કારણ મળ્યા એને ગણતા ખરેખર જે જીવ એને સમર્પિત થાય છે એની વાત માને છે, અંદરમાં સ્વીકાર કરે છે અને એ રૂપે પરણવાનો પ્રયત્ન કરે છે, એવો જીવ નિયમથી અલ્પકાળમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ કરશે એ નક્કી છે. એ નક્કી છે. એના ભવ હવે વધારે કેવડીએ જોયા જ નથી, હોય જ ન શકે એના ભવ. એ પોતે કહે છે કે મારા ભવ નથી વધારે. એની પોતાની અંદરની નિશંક શ્રદ્ધા કહે છે કે વધારે હવે સંસારમાં પરિભ્રમણ રહ્યું નથી. કેમ? કારણ કે સંસારમાં ક્યાંય પોતાપણું લાગતું નથી, સુખ ભાસતું નથી, એકત્વ થતું નથી, કર્તૃત્વ લાગતું નથી, ભોક્તૃત્વ ભાસતું નથી અને અંદરમાં પોતામાં પોતાપણું હુંપણું સ્થાપિત કરતો જાય છે, એક એક વાતનો સ્વીકાર કરતો જાય છે, બધેથી છૂટો પડતો જાય છે, પોતામાં આવતો જાય છે, અંતર્મુખ થતો જાય છે, મલિન પણતીનો મૂળમાંથી શહીદ થતો જાય છે, મિથ્યાત્વના મૂળિયા હલી રહ્યા છે, તો એ જીવ નિયમથી અલ્પકાળમાં સિદ્ધત્વને પ્રાપ્ત કરવાનો છે. એને કોઈ નહીં રોકી શકે. એને કોઈ ઉદય, એને કોઈ સંયોગ, એને કોઈ બાહ્ય પરિસ્થિતિ પોતાનું કાર્ય કરવા માટે હવે નહીં રોકી શકે. કોઈ બાધા ઉત્પન્ન નહીં કરે. એ ક્યાંય રોકાશે નહીં, એ ક્યાંય લક્ષ્ય નહીં કરે. વર્તે સદગુરુ લક્ષ્ય, અંદરમાં પોતાના આત્માનું લક્ષ્ય અને બહારમાં દેવશાસ્ત્ર ગુરુનું લક્ષ્ય, પ્રત્યક્ષ ગુરુનું લક્ષ્ય, એમની વાણીનું લક્ષ્ય, એમને જે કીધું એનું લક્ષ્ય, એમની આજ્ઞામાં રહેવાનું લક્ષ્ય. એક જ લક્ષ્ય, બસ એક લક્ષ્ય અરુ એક પક્ષ, એક લક્ષ્ય અરુ એક પક્ષ, એક લક્ષ્ય એક પક્ષ, એક લક્ષ્ય એક जिसको पा कर सब कुछ पाया उससे भी बढ़कर क्या होगा, जिसकी चर्चा इतनी सुंदर तो वो कितना सुंदर होगा. बस एक लक्ष्य अरु एक पक्ष हर श्वासुति के लिए बहे. बोलो आवर्ते सद्गुरु लक्ष्य. तू तजी ने तो जो तारू स्वच्छंद, તારા મતાગ્રહને એક બાજુ મૂકીને તો જો, માર્ગે ચડાવીને તો જો અને સદગુરુનું લક્ષ્ય કર. તો આવા પ્રત્યક્ષ કારણ નિમિત્ત કારણ મળવાના કારણે તને નિયમથી સંકેત આગળ થવાનું છે. એમ કે 17 ગાથા થઈ ગઈ, 18 ગાથા. માનાદિક શત્રુ મહા નિજ છંદે નમરાય, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. માન આદિ, અત્રે માન ન હોત તો અત્રે મોક્ષ હોત. ગુરુદેશીના પ્રવચનમાં છે, ગુરુદેશી શું કહે છે? અત્રે માન ન હોત તો અત્રે મોક્ષ હોત. માન, ક્રોધ, માયા, લોભ, મોહ, રાગ, દ્વેષ, હાસ્ય, રતિ, અરતિ, શોભ, ભય, જુગુપ્સા આદિ જે શત્રુ, મહા મહાશત્રુ છે, આત્માને કષ્ટ આપે છે, આત્માની હિંસા કરે છે, ઘાત કરે છે, કસે છે, દુઃખ પહોંચાડે છે, પરિભ્રમણ કરાવે છે, સંસારમાં રખડાવે છે, આહા હા, માનાદી શત્રુ મહા. નિજ છંદે, સ્વચ્છંદે, નિજ છંદે ન મરા, પોતાની ઊંધી માન્યતાથી નહીં મરા. તું પોતે જેવું વસ્તુનું સ્વરૂપ માને છે, તારી જે મિથ્યા માન્યતા છે એના આધારે, એના બેઝ પર, એના આધારે તારી આ વિભાવ પણથી નશ નથી થઈ. નિજ છંદે ન મરા, પોતાની મતિ કલ્પના કરી કરીને તું માન આદિનો અભાવ કરવાની કોશિશ કરે છે, પ્રાયે બમણો થાય. પ્રાયે શું થશે? બમણો થશે, વધશે, ફાટી નીકળશે. ઘણા ઘણાને એ હોય ને, અમે અમારી રીતે વાંચીને સમજશું, અમે અમારી રીતે સમજશું, અમે અમારી રીતે અર્થ પાડશું, અમે અમારી રીતે સ્વાધ્યાય કરશું, અમે અમારી રીતે વાંચશું, અમે અમારી રીતે સમજશું. બહુ રોંગ એટિટ્યુડ છે. સમજવાનું પોતાની રીતે, પોતાની પરીક્ષા કરીને, અંદરમાં પોતાનો નિર્ણય કરીને, પરંતુ સામે દેવશાસ્ત્ર ગુરુ શિરોધાર્ય હોવા જોઈએ, પ્રત્યક્ષ ગુરુ હૃદયમાં હોવા જોઈએ. એમની આજ્ઞા, એમની વાણી, એમનો ઉપદેશ, એમની મહિમા, એમના પ્રત્યેનો સમર્પણ ભાવ તો નિરંતર વર્તો જોઈએ. આવી લઘુતા અને આવી અંદરમાં એને વિશુદ્ધિ વગર જીવની પણતી કોમળ નહીં થાય, જીવની વિશુદ્ધિ નહીં વધે, એ વિશુદ્ધિ નહીં વધે, એ ત્રણ લોકનો નાથ એ પણતીમાં આવીને બિરાજમાન નહીં થાય. બહુ સરસ છે, બોલા. ઓ 18 નંબરનો છંદ બહુ સરસ છે. માનાદિક શત્રુ મહા નિજ છંદે નમરાય, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. અલ્પ પ્રયાસે જાય, સદગુરુના શરણે જતા એટલે કે એમની વાતનો સ્વીકાર થતા. જે નિર્ગ્રંથ આચાર્ય ઉપાધ્યાય સાધુ પરમેશ્રીઓએ છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલતા, છઠ્ઠા ગુણસ્થાનમાં આવતા, વિકલ્પાત્મક ઉપયોગ થતા, શાસ્ત્ર આદિ લખવાનો જે ભાવ આવ્યો, ઉપદેશ આપવાનો જે ભાવ અકારણ કરુણા અંદરથી આવી, તો એવા સદગુરુનું શરણ, સદગુરુના શાસ્ત્ર, સદગુરુની વાત, એમની વાણી, એમનો ઉપદેશ, એમની દેશના જ્યાં સુધી અંદરમાં તું ગ્રહણ નહીં કરે ત્યાં સુધી આ માન આદિ શત્રુ જે મહાન દુઃખદાયી ભાવ છે એ તારી મિથ્યા માન્યતાથી ને તારા ઊંધા પુરુષાર્થથી નથી ટળવાના. અલ્પ પ્રયાસે જાય. જેવી રીતના બહારમાં પણ આપણે કહીએ ને, કોઈ રોગ થયો હોય કે કંઈ દુખતું હોય તો આપણે શું કહીએ, લૌકિકમાં પણ આપણે શું કહીએ, શું કહીએ કે એક ડૉક્ટરની સલાહ લઈ લો, સેકન્ડ ઓપિનિયન લઈ લો. કોઈ એક ડૉક્ટર પાસે ગયા હોય અને એને સર્જરી કરવાનું કીધું હોય તો શું કરીએ છીએ બોલો? લૌકિકમાં પણ આપણે બીજા બે ડૉક્ટરની ઓપિનિયન લઈ લો તો સારું કહેવાય. એક કંઈક ડિશ બનાવી હોય તો રેસીપી બુક જોશો, તમે યુટ્યુબ પર એની રેસીપી જોશો, તમે મમ્મીને પૂછશો, તમે વડીલને પૂછશો. એક કંઈક કાર્ય કરવું હોય, એક ક્યાંક રસ્તો ભૂલી ગયા લાગે કે આપણે ખોટા રસ્તે ચાલ્યા છે, તો બે જણને પૂછશો કે ભાઈ અહીંયા જવું છે તો આ રસ્તો બરાબર છે ને, કન્ફર્મ કરશો, કરશો કે નહીં કહો. તો લૌકિકમાં પણ જ્યારે તમે કોઈ પણ કાર્ય કરો છો તો એ કોઈ પાસે શીખો છો, કોઈનું ગાઈડન્સ લો છો. જેટલા સ્ટુડન્ટ છે તો એ ટીચર પાસે શીખે છે, કોચિંગ કરે છે, એ ટ્યુશન રખાવે છે, પ્રોફેસર પાસે જાય છે, યુનિવર્સિટીમાં ભરતી થાય છે, ટોપ યુનિવર્સિટી, ટોપ પ્રોફેસર, ટોપ ફેકલ્ટી, ટોપ ફેકલ્ટી, ટોપ પ્રોફેસર, ટોપ કાઉન્સિલર, ટોપ ટીચર, ટોપ પ્રોફેસર, ટોપ ભણાવવાવાળા. તો કેમ બધું ત્યાં ટોપ જોઈએ છે? તો ત્યાં કેમ એમ નથી સમજતો, એમ નથી, એમ નથી લેતો કે હું મારી રીતે કરી લઈશ? ના ના, ટ્યુશન તો લેવું પડશે. તો બોલો, અહીંયા એવી રીતને જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. તો એકવાર એક સત્પુરુષને શોધી લે, બીજું કાંઈ શોધીશમાં. સમજાય છે? ગુરુ ભગવંત છે, જે ગુરુદેવ છે, જે નિર્ગ્રંથ ગુરુઓ છે, જે આપણા પંચ પરમેશ્વરી છે, જે દેવ છે, જે ગુરુ છે, જે શાસ્ત્ર છે, આપણું હિત થાય, આપણને સાચા માર્ગે લઈ જાય છે, આપણને સાચો રસ્તો બતાવે છે, આપણને આપણું સ્વરૂપ બતાવે છે, આપણને અંતર્મુખતા કરાવતા શીખવાડે છે, આપણને નિડર બનાવે છે, આપણને નિશંક બનાવે છે, આપણને નિરાકુળ બનાવે છે, આપણને નિર્ભય બનાવે, નિર્ભાર બનાવે છે, નિરપેક્ષ બનાવે છે. કેટલી નિરપેક્ષતા! આગળ તું અંદરમાં તારા સ્વભાવને જો, સદગુરુના શરણમાં રે, એમની દેશના સાંભળ, એક એક વાતને ગ્રહણ કર, એક એક વાતને સમજ, તર્કથી, ન્યાયથી, યુક્તિ, લોજિકથી વાતને બેસાડ, તો તને કેટલી નિર્ભયતા આવશે તું જોશ, તને કેટલી નિશ્ચિંતતા આવશે તું જોશ. એન્ડ ઇફ યુ આર સેલિંગ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ, તને કોઈ દુઃખી નહીં કરી શકે, તું કોઈથી પ્રભાવિત નહીં થાય, તું કોઈને પ્રભાવિત નહીં કરવા જાય. આહાહા, મારી સામે જો કૃપાનું દેહ અહીંયા બિરાજમાન છે, પાર્લા મંદિરના સેકન્ડ લેવલમાં બીજા -2 સ્વરૂપ સાધનામાં બેઠી છું. કૃપાળુ દેવ બિરાજમાન છે અહીંયા. કેવા પોતાના લીન છે, નિરપેક્ષ. કોઈ આવે, કોઈ નહીં આવે, કોઈ દર્શન કરે, કોઈ સ્તુતિ કરે, કોઈ આમનામ વયું જાય, કોઈ હાથ જોડીને વયું જાય, કોઈ કલાક બેસે, કોઈ બે કલાક સાધના કરે. નાનીની પણથી કેટલી નિરપેક્ષ છે, કોઈ અલ્પ પ્રયાસે ખાલી એના ક્ષણોમાં જઈને બેસો, ગુરુદેશના ક્ષણોમાં જઈને બેસો અને બસ અંદરમાં વાતને સમજતા જાઓ, અંદરનો પુરુષાર્થ ઉપાડો, સમજણ કરો સાચી, માન્યતા કરો સાચી, સાચી વાતને સમજો, બે દ્રવ્યની ભિન્નતા, બે દ્રવ્યની જુદાઈને સમજો, તો કે છે અલ્પ પ્રયાસ. અરે અલ્પ કાળમાં સિંહની પર્યાયમાં કાર્ય થઈ ગયું, હાથીની પર્યાયમાં કાર્ય થઈ ગયું, નરકમાં રહીને કાર્ય થઈ ગયું. પૂર્વમાં ગુરુની દેશના સાંભળી, પ્રત્યક્ષ ગુરુની દેશના સાંભળી, પૂર્વમાં સાંભળી, નિસર્ગ સમ્યક દર્શન, અધિગમત સમ્યક દર્શન થયું કે નહીં બોલો કેટલાય જીવોને. આવ્યું ને, પામ્યા એમ અનંત છે ભાખ્યું જીન નિર્દોષ. તો આજે આપણે 15, 16, 17 અને 18 ચાર ગાથાઓ ઉપર સ્વાધ્યાય કર્યો. એમાં સ્વચ્છંદ મૂળ વિશે આખો સ્વચ્છંદનો આવ્યો કે સ્વચ્છંદતા કોને કહેવાય, એનું શું સ્વરૂપ છે, એનો શું ભાવ છે, કેવી રીતના ટળે, ટાળવામાં કોણ નિમિત્ત કારણ છે. તો અલ્પ પ્રયાસે જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. તો આ રીતે આપણે આજે ચાર ગાથાનો સ્વાધ્યાય, 18 નંબરની ગાથા સુધીનો સ્વાધ્યાય કર્યો. વિશેષ સ્વાધ્યાય આપણે આગળ કરશું. નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હૈ, ઇસકે લિયે જિન વાણી માત કો વંદના શત બાર હૈ, વંદના શત બાર હૈ. અને 91મી નિત બોધિની દ્વાદશામી પરમ ઉપકારી જિન વાણી માત નો જય હૈ. આમ ભક્તોના અનંત ઉપકારી કહન ગુરુ દેવનો જય હો. ધન્યતા કશમતી ભગવતી માતનો જય હો. પરમ કૃપાળુ દેવનો જય હો. સત્ય સનાતન સ્વાનુભૂતિમય દિગંબર જૈન ધર્મનો જય. જય જિનેન્દ્ર.